એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના આપણા વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષયની એમ કે ઊંડી ચર્ચા કરવાના છીએ જે ખરેખર આપણને સૌને સ્પર્શે છે, આપણા પોતાના મગજની એક અદ્ભુત શક્તિ વિશે. એ શક્તિ એટલે ન્યુરોપ્લાસ્ટિસિટી.
નમસ્કાર. અને હા, આ શબ્દ ભલે થોડો વૈજ્ઞાનિક લાગે પણ તેનો સાર એટલો જ રોમાંચક અને કહી શકાય કે આશાસ્પદ છે. તે કહે છે કે આપણું મગજ કોઈ પથ્થરની લકીર નથી જે એકવાર બની ગયું પછી બદલાય નહીં, પણ તે તો જીવંત છે, સતત બદલાતું રહે છે, આપણા અનુભવોથી ઘડાતું રહે છે આખી જિંદગી.
બરાબર, બહુ રસપ્રદ વાત. અને આ સમજણ આપણને કેવી રીતે મદદ કરી શકે તે જાણવા માટે આપણે મોહેબ કોસ્તાંદીના પુસ્તક ન્યુરોપ્લાસ્ટિસિટીનો આધાર લઈશું. આ પુસ્તક આ જટિલ વિષયને ખૂબ સરળતાથી ખોલી આપે છે, અમે સાંભળ્યું છે. તો શા માટે આ વિષય આજે આટલો મહત્વનો છે, શું લાગે છે?
મહત્વનો એટલા માટે છે કારણ કે તે આપણી ક્ષમતાઓ વિશેની ઘણી જૂની ધારણાઓને એમ કે પડકારે છે. આપણે શું શીખી શકીએ, કોઈ આઘાત કે બીમારીમાંથી કેવી રીતે બહાર આવી શકીએ, વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે માનસિક રીતે સક્રિય રહી શકીએ, આ બધા સવાલોના જવાબ ક્યાંક ને ક્યાંક ન્યુરોપ્લાસ્ટિસિટીની સમજણ પર આધાર રાખે છે. તે આપણને એક નવી આશા આપે છે કે પરિવર્તન હંમેશા શક્ય છે.
આશાસ્પદ વાત છે. તો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરતા પહેલા લેખક મોહેબ કોસ્તાંદી વિશે થોડું જાણીએ. કોણ છે આ વ્યક્તિ અને એમની વાત શા માટે સાંભળવી જોઈએ?
મોહેબ કોસ્તાંદી, હા, એક રસપ્રદ વ્યક્તિત્વ છે. તેઓ મૂળભૂત રીતે એક ન્યુરોસાયન્ટિસ્ટ છે. મગજ વિજ્ઞાનમાં પીએચડી કર્યું છે એમણે અને ખાસ કરીને મગજના વિકાસ પર સંશોધન કર્યું છે. પણ પછી તેઓ વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાના કામે લાગ્યા, એટલે કે તેઓ એક કુશળ વિજ્ઞાન લેખક પણ બન્યા.
અચ્છા, એટલે કે એમની પાસે વૈજ્ઞાનિક ઊંડાણ પણ છે અને સામાન્ય માણસ સમજી શકે એમ વાત કરવાની કળા પણ છે, બંને.
બિલકુલ, આ જ તેમની વિશિષ્ટતા છે. તેમણે ધ ગાર્ડિયન, નેચર, સાયન્ટિફિક અમેરિકન જેવા મોટા પ્રકાશનો માટે લખ્યું છે. તેમનું બીજું પુસ્તક 50 હ્યુમન બ્રેન આઈડિયાઝ યુ રિયલી નીડ ટુ નો પણ ખૂબ લોકપ્રિય છે. તેઓ જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને એવી રીતે રજૂ કરે છે કે સામાન્ય વાચક પણ સમજી શકે અને તેનો રોમાંચ અનુભવી શકે, અને એ પણ વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખીને.
સરસ. તો પછી ચાલો સીધા પુસ્તક પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, જો એક લીટીમાં કહેવું હોય તો?
મુખ્ય સંદેશ એ છે કે માનવ મગજ સ્થિર નથી, ફિક્સ્ડ નથી, પણ અત્યંત પરિવર્તનશીલ છે, પ્લાસ્ટિક છે. તે આપણા જીવનના અનુભવો, વિચારો અને ક્રિયાઓ દ્વારા સતત બદલાતું રહે છે અને અનુકૂલન સાધતું રહે છે, જન્મથી મૃત્યુ સુધી.
ઓકે, આ તો પેલી જૂની માન્યતાથી બિલકુલ વિપરીત થયું, જેમાં કહેવાતું કે પુખ્ત બન્યા પછી મગજ બદલાતું નથી. તો પુસ્તક આ નવા વિચારને કેવી રીતે સમજાવે છે, તે કયા પ્રશ્નોના જવાબ આપે છે?
હા, તે જ જૂની સ્થિર મગજની ધારણાને આ પુસ્તક પડકારે છે. એ સમજાવે છે કે ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે, એટલે કે મગજની પોતાના ચેતાકોષો જે ન્યુરોન્સ કહેવાય, એમની વચ્ચેના જોડાણો, સિનેપ્સ, એને બદલીને નવા જોડાણો બનાવીને પોતાની જાતને પુનઃસંગઠિત કરવાની, રીઓર્ગેનાઇઝ કરવાની ક્ષમતા. પુસ્તક એવા પ્રશ્નોના જવાબ આપે છે કે રોજબરોજના અનુભવો, જેમ કે કશુંક નવું શીખવું કે કોઈ આદત બદલવી, તે ભૌતિક રીતે મગજને કેવી રીતે બદલે છે. આ સતત પરિવર્તનની આપણા વિકાસ, શિક્ષણ, યાદશક્તિ, બીમારીમાંથી સાજા થવા અને વૃદ્ધત્વ પર શું અસર પડે છે?
અને પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે આ સમજણની સફરમાં, એનું માળખું કેવું છે?
અને પરમાણુઓના સ્તરથી લઈને મગજના મોટા માળખાકીય ફેરફારો સુધી, તે બાળપણનો વિકાસ, પુખ્તાવસ્થામાં શિક્ષણ, ઈજા પછીની પુનઃપ્રાપ્તિ અને પર્યાવરણની અસરો જેવા વિવિધ પાસાઓને આવરી લે છે. આ પુસ્તક ખરેખર દરેક માટે છે, જેઓ પોતાના મગજને સમજવા માંગે છે તે સૌ માટે.
ચાલો ત્યારે હવે પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણો અને વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ, થોડી ગહન ચર્ચા કરીએ. શરૂઆત કરીએ ઇતિહાસથી. તમે કહ્યું કે પહેલાં સ્થિર મગજનો વિચાર પ્રચલિત હતો. આ વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે બદલાયો?
હા, એ વાત સાચી છે. 20મી સદીના મોટા ભાગ સુધી એવું જ મનાતું હતું. અને આમાં સ્પેનિશ વૈજ્ઞાનિક સેન્ટિયાગો રામોનીએ કાહલનો મોટો પ્રભાવ હતો. એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ મગજની રચનાનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે પુખ્ત મગજમાં ચેતાતંતુઓ ફરી ઉગી શકતા નથી, રીજનરેટ નથી થતા. આ વાત લગભગ પથ્થરની લકીર ગણાતી હતી ઘણા વર્ષો સુધી.
પણ પછી પરિવર્તન આવ્યું, કંઈક પુરાવા મળ્યા હશે ને તો જ આટલી મોટી માન્યતા બદલાય.
ચોક્કસ, ધીમે ધીમે પુરાવા ભેગા થવા લાગ્યા. જેમ કે માર્ક રોસેન્ઝવેગના ઉંદરો પરના પ્રયોગો, એ બહુ રસપ્રદ હતા. તેમણે જોયું કે જે ઉંદરોને રમકડા અને બીજા ઉંદરો સાથેના સમૃદ્ધ વાતાવરણમાં રાખ્યા હતા, એમના મગજનો ઉપરનો પડ, સેરેબ્રલ કોર્ટેક્સ, એ ખાલી પાંજરામાં રહેલા ઉંદરો કરતાં વધુ જાડો અને જટિલ હતો. આ સ્પષ્ટ દર્શાવતું હતું કે અનુભવ મગજની ભૌતિક રચના બદલી શકે છે.
વાહ! અને પેલો પ્રખ્યાત સિદ્ધાંત, જે ન્યુરોન્સ એકસાથે ફાયર થાય છે તે એકસાથે જોડાય છે, એ પણ આ સમયગાળામાં આવ્યો.
હા, ડોનાલ્ડ હેબનું સિદ્ધાંત, જેને હેબિયન લર્નિંગ કહે છે. આ સિદ્ધાંતે તો કોષીય સ્તરે પ્લાસ્ટિસિટી કેવી રીતે કામ કરે છે તેની ચાવી જ આપી દીધી એમ કહી શકાય. એનો સાદો અર્થ એ છે કે જ્યારે બે ચેતાકોષો વારંવાર એકબીજા સાથે સંવાદ કરે છે, એમની વચ્ચેનું જોડાણ મજબૂત બને છે. તમે જે વિચારો વારંવાર કરો છો, જે કૌશલ્યોનો અભ્યાસ કરો છો, તે શાબ્દિક રીતે તમારા મગજમાં મજબૂત રસ્તાઓ બનાવે છે. આદતો અને યાદો આ રીતે જ બંધાય છે.
તો આ કોષીય સ્તરે ચેતાકોષોના જોડાણ પર, સિનેપ્સ પર બરાબર શું થાય છે? કઈ રીતે આ જોડાણ મજબૂત કે નબળું પડે?
હા, સિનેપ્સ પર જ બધો ખેલ છે એમ કહી શકાય. મુખ્યત્વે બે પ્રક્રિયાઓ કામ કરે છે. પહેલી છે LTP, એટલે કે લોંગ ટર્મ પોટેન્શિએશન. પોટેન્શિએશન એટલે મજબૂત થવું. જ્યારે બે ન્યૂરોન વારંવાર સાથે સક્રિય થાય, એમની વચ્ચેનો સંદેશો વ્યવહાર વધુ કાર્યક્ષમ બને, જોડાણ મજબૂત થાય. આ શીખવા અને યાદ રાખવાનો આધાર છે. જાણે કે એમ સમજો, જંગલમાં વારંવાર ચાલવાથી કેડી બની જાય, તેમ આ ન્યુરલ પાથવે મજબૂત બને છે.
ઓકે, સમજાયું. અને બીજી પ્રક્રિયા તમે કહી હતી LTD, એ શું છે?
હા, LTD એટલે લોંગ ટર્મ ડિપ્રેશન. આ LTPથી બરાબર ઉલટું છે. તે સિનેપ્ટિક જોડાણને નબળું પાડે છે. જે જોડાણો લાંબા સમય સુધી વપરાતા નથી, તે ધીમે ધીમે નબળા પડે છે. અને આ પણ જરૂરી છે હો. તે આપણને બિનજરૂરી માહિતી ભૂલવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નવી માહિતી માટે એમ કે જગ્યા બનાવવામાં મદદ કરે છે. જાણે કે જૂની બિનજરૂરી કેડીઓ પર ઘાસ ઉગી જાય અને તે ભૂંસાઈ જાય. આ LTP અને LTDનું સંતુલન જ મગજને સતત શીખવા અને અનુકૂલન સાધવામાં મદદ કરે છે.
અચ્છા, આપણે કોષોના સ્તરે જોયું કે ફેરફાર શક્ય છે, પણ શું આ ક્ષમતા જીવનભર એકસરખી રહે છે? પુસ્તક કહે છે કે બાળપણમાં આ પ્રક્રિયા ખૂબ જ અલગ અને તીવ્ર હોય છે, ખરું ને?
બિલકુલ, એકદમ સાચી વાત. બાળપણ અને કિશોરાવસ્થા એ તો પ્લાસ્ટિસિટીનો સુવર્ણ કાળ છે એમ કહી શકાય. આ સમયગાળામાં મગજ ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે અને અનુભવોથી ઘડાય છે. અહીં ક્રિટિકલ પીરિયડ્સ અથવા સંવેદનશીલ સમયગાળાનો ખ્યાલ આવે છે. આ એવા સમય છે જ્યારે મગજ અમુક ચોક્કસ પ્રકારના ઇનપુટ માટે, જેમ કે ભાષા કે દ્રષ્ટિ, અત્યંત ગ્રહણશીલ હોય છે.
આનું કોઈ ઉદાહરણ આપી શકો જેથી સરળતાથી સમજાય?
ચોક્કસ. ડેવિડ હ્યુબેલ અને ટોર્સ્ટન વિઝેલના પ્રયોગો જાણીતા છે, બિલાડીના બચ્ચા પરના પ્રયોગો. તેમણે બતાવ્યું કે જો જન્મ પછીના શરૂઆતના સંવેદનશીલ ગાળામાં તેમની એક આંખ બંધ કરી દેવામાં આવે, તો તે આંખમાંથી આવતા દ્રશ્ય સંકેતો માટે મગજનો જે ભાગ જવાબદાર છે તે યોગ્ય રીતે વિકસતો નથી. પછી ભલે આંખ બરાબર હોય, તે ભાગ નબળો રહી જાય છે. મતલબ કે તે સમયગાળામાં જે ઇનપુટ મળવું જોઈએ તે ન મળ્યું. એ જ રીતે નાના બાળકો ખૂબ જ સરળતાથી નવી ભાષા શીખી લે છે, કારણ કે તેમનો મગજ તે સમયે ભાષા માટે અત્યંત ગ્રહણશીલ હોય છે.
એટલે કે અનુભવ વગર મગજનો વિકાસ અધૂરો રહે. અહીં પેલો વાપરો અથવા ગુમાવો નો સિદ્ધાંત લાગુ પડે છે.
એકદમ સાચું. જે ન્યુરલ જોડાણો વારંવાર વપરાય છે તે મજબૂત બને છે, અને જેનો ઉપયોગ નથી થતો તે નબળા પડીને કદાચ નાશ પણ પામે છે. બાળપણના અનુભવો શાબ્દિક રીતે મગજનું ઘડતર કરે છે. એ ખૂબ જ મહત્વનું છે.
પણ મને હંમેશા એમ હતું કે અમુક ઉંમર પછી, ખાસ કરીને પુખ્ત વયે, નવું શીખવું બહુ અઘરું પડે. શું પુખ્ત મગજમાં પ્લાસ્ટિસિટી ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે, એવું નથી ને?
ના ના, આ એક બહુ સામાન્ય માન્યતા છે, પણ પુસ્તક સ્પષ્ટ કહે છે કે તે સાચી નથી. પુખ્ત મગજ પણ બદલાય છે, કદાચ બાળપણ જેટલી તીવ્રતાથી નહીં, પણ બદલાય જરૂર છે. આનો ઉત્તમ પુરાવો લંડનના ટેક્સી ડ્રાઈવરોનો અભ્યાસ છે.
હા, એના વિશે મેં સાંભળ્યું છે. એમને આખા લંડન શહેરનો નકશો મોઢે કરવો પડે છે, ખરું ને? એ બહુ અઘરું કામ છે.
બરાબર. ધ નોલેજ નામની આ જટિલ પરીક્ષા પાસ કરનારા ડ્રાઈવરોના મગજનો અભ્યાસ કરવામાં આવ્યો. એલિનોર મેગવાયર અને સાથીઓએ જોયું તેમના હિપ્પોકેમ્પસનો પાછળનો ભાગ, જે જગ્યાને લગતી યાદશક્તિ અને નેવિગેશન માટે મહત્વનો છે, તે સામાન્ય લોકો કરતાં મોટો હતો. અને જેટલા વર્ષોનો અનુભવ વધુ, તેટલો તે ભાગ મોટો. આ સ્પષ્ટ બતાવે છે કે પુખ્ત વયે પણ સઘન તાલીમ અને અભ્યાસથી મગજમાં માળખાકીય ફેરફાર શક્ય છે. એટલું જ નહીં, હવે આપણે એ પણ જાણીએ છીએ કે પુખ્ત વયે પણ મગજના અમુક ભાગોમાં, ખાસ કરીને હિપ્પોકેમ્પસમાં, નવા ન્યુરોન્સ જન્મી શકે છે, જેને એડલ્ટ ન્યુરોજેનેસિસ કહે છે.
ખરેખર કોણે વિચાર્યું હશે કે ટેક્સી ચલાવવા જેવી બાબતથી મગજમાં આટલું દેખીતો ફેરફાર થઈ શકે? તો શું એનો અર્થ એમ થયો કે જો હું રોજ નવી ભાષાનો એક શબ્દ શીખું, કે પછી કોઈ નવું સંગીત વાદ્ય વગાડવાનું શરૂ કરું, તો મારા મગજમાં પણ કંઈક બદલાશે, ભલે નાનો ફેરફાર હોય?
ચોક્કસ પડે, નાનો કે મોટો પણ ફેરફાર થશે. દરેક નવો અનુભવ, દરેક નવું કૌશલ્ય મગજમાં નવા જોડાણો બનાવે છે અથવા જૂનાને મજબૂત કરે છે. આજીવન શિક્ષણની શક્યતા આના પર જ આધારિત છે.
આ બધું તો ખૂબ આશાસ્પદ લાગે છે. શીખવા અને વિકાસ માટે પ્રેરણા મળે એવી વાત છે. પણ પુસ્તક એક ચેતવણી પણ આપે છે કે પ્લાસ્ટિસિટી હંમેશા ફાયદાકારક નથી હોતી, ક્યારેક તે નકારાત્મક પરિણામો પણ લાવી શકે છે. આ કેવી રીતે બને? થોડું વિચિત્ર લાગે છે.
હા, આ સમજવું જરૂરી છે. આને મેલએડેપ્ટિવ પ્લાસ્ટિસિટી એટલે કે કુઅનુકૂલનશીલ પ્લાસ્ટિસિટી કહે છે. કારણ કે પ્લાસ્ટિસિટી તો એક તટસ્થ પ્રક્રિયા છે. એ તો અનુભવના આધારે મગજને બદલે છે, પછી ભલે તે અનુભવ સારો હોય કે ખરાબ. મગજ ભેદભાવ નથી કરતું.
આના કેટલાક ઉદાહરણો આપી શકો? મને યાદ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે અંગ કપાયા પછી પણ લોકોને તેમાં દુખાવો થાય છે. શું આ એ જ ફેન્ટમ લિમ્બ પેઇન છે?
બરાબર, એ જ ફેન્ટમ લિમ્બ પેઇન આનું ક્લાસિક ઉદાહરણ છે. જ્યારે કોઈ અંગ કપાય છે, ત્યારે મગજનો જે વિસ્તાર તે અંગનું પ્રતિનિધિત્વ કરતો હતો, તે ખાલી નથી રહેતો. તેના પર આસપાસના વિસ્તારના ન્યુરોન્સ, દાખલા તરીકે ચહેરાનું પ્રતિનિધિત્વ કરતા ન્યુરોન્સ, કબજો જમાવી લે છે. હવે જ્યારે ચહેરાને સ્પર્શ થાય, ત્યારે તે આ ખાલી પડેલા વિસ્તારને પણ ઉત્તેજિત કરે છે અને વ્યક્તિને કપાઈ ગયેલા અંગમાં સંવેદના કે દુખાવો અનુભવાય છે. આ V.S. રામચંદ્રનનું પ્રખ્યાત સંશોધન છે.
ઓહ, અને ક્રોનિક પેઇન એટલે કે લાંબા સમયનો દુખાવો જે મટતો જ નથી, એ પણ આનું ઉદાહરણ છે.
હા, ક્યારેક ઈજા મટી ગયા પછી પણ દુખાવાના સંદેશા મોકલતા ન્યુરલ પાથવે LTP ને કારણે એટલા મજબૂત અને સંવેદનશીલ બની જાય છે કે તેઓ કારણ વગર પણ સતત ચાલુ રહે છે અને દુખાવાનો અનુભવ કરાવે છે. એ જ રીતે વ્યસનમાં નશીલા પદાર્થો મગજના પુરસ્કાર કેન્દ્ર રિવોર્ડ સર્કિટને હાઈજેક કરી લે છે અને LTP દ્વારા એટલા મજબૂત જોડાણો બનાવે છે કે વ્યક્તિ તે પદાર્થ માટે તીવ્ર તલપ અનુભવે છે. એ છોડવું બહુ મુશ્કેલ બની જાય છે.
ઓહ, એટલે પ્લાસ્ટિસિટી આપણને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. આ તો બહુ ગંભીર વાત છે. પણ સારી વાત એ છે કે આ જ ક્ષમતા આપણને પુનઃપ્રાપ્તિમાં પણ મદદ કરે છે, જેમ કે સ્ટ્રોક જેવી ઈજા પછી. એ આશાની વાત છે.
ચોક્કસપણે, મગજની આ જ બદલાવાની ક્ષમતા પ્લાસ્ટિસિટી ઈજા પછી નવા રસ્તાઓ શોધવામાં મદદ કરે છે. જાણે કે ટ્રાફિક જામ હોય તો આપણે બીજો રસ્તો શોધીએ, એમ મગજ પણ કરે છે. ઘણી આધુનિક સારવાર પદ્ધતિઓ આનો જ ઉપયોગ કરે છે, જેમ કે CIMT, કન્સ્ટ્રેઇન્ડ ઇન્ડ્યુસ્ડ મૂવમેન્ટ થેરેપી. સ્ટ્રોક પછી જે હાથ નબળો પડી ગયો હોય તેના દર્દીના સારા હાથને કામ કરતો અટકાવીને નબળા હાથનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાય છે. આ દબાણ મગજને નબળા હાથ માટેના ન્યુરલ જોડાણોને ફરીથી ગોઠવવા અને મજબૂત કરવા પ્રેરે છે.
સમજાયું. અને પેલી ઇન્દ્રિય અવેજીવાળી વાત, એ તો સાવ અદ્ભુત લાગે છે. જીભથી જોવું એવું કંઈક.
હા, પોલ બેકરેટનું કાર્ય ખરેખર અદ્ભુત છે. તેમણે બતાવ્યું કે મગજ એટલું લવચિક છે કે તે એક ઇન્દ્રિય માટેની માહિતીને બીજી ઇન્દ્રિય માટેના વિસ્તાર દ્વારા પણ પ્રોસેસ કરવાનું શીખી શકે છે. જેમ કે અંધ વ્યક્તિની જીભ પર એક ઉપકરણ મૂકીને કેમેરાથી લીધેલી દૃશ્ય માહિતીને સ્પર્શના સંકેતોમાં ફેરવીને મોકલાય તો ધીમે ધીમે તેમનો દૃશ્ય કોર્ટેક્સ આ સ્પર્શ સંકેતોને જોવા માટે વાપરતા શીખી જાય છે. આ મગજની અનુકૂલન ક્ષમતાની ખરેખર પરાકાષ્ઠા છે.
અવિશ્વસનીય. આ બધું જાણીને એવો સવાલ થાય કે શું આપણે પોતે આપણી રોજિંદી જિંદગીમાં આપણી પ્લાસ્ટિસિટીને સારી દિશામાં વાળવા, તેને વધારવા માટે કંઈ કરી શકીએ? શું આપણી જીવનશૈલી તેમાં ભાગ ભજવે છે?
હેલો, શારીરિક કસરત. નિયમિત કસરત મગજ માટે ઉત્તમ છે. તે BDNF જેવા ગ્રોથ ફેક્ટર વધારે છે. BDNFને તમે મગજ માટે ખાતર જેવું ગણી શકો, જે નવા કોષોના વિકાસ અને જોડાણોને પ્રોત્સાહન આપે છે. બીજું, સક્રિય અને પડકારજનક શિક્ષણ. કંઈક નવું શીખતા રહેવું, ખાસ કરીને જે થોડું જટિલ હોય અને જેમાં ધ્યાન આપવું પડે, જેમ કે નવી ભાષા, સંગીત વાદ્ય કે કોઈ નવી રમત, આ મગજને સક્રિય રાખે છે. અને ત્રીજું, માઇન્ડફુલનેસ અને ધ્યાન. સંશોધનો સૂચવે છે કે નિયમિત ધ્યાન કરવાથી ધ્યાન, ભાવનાત્મક નિયમન અને સ્વર જાગૃતિ સાથે સંકળાયેલા મગજના ભાગોમાં માળખાકીય ફેરફાર થઈ શકે છે.
કસરત, નવું શીખવું, ધ્યાન, આ બધું આપણે કરી શકીએ. પણ પેલી બ્રેઇન ટ્રેનિંગ ગેમ્સ વિશે શું, જે ઘણી એપ્સમાં આવે છે, શું તે ખરેખર કામ કરે છે?
પુસ્તક એ બાબતે થોડી સાવધાની રાખવાનું કહે છે. ઘણી ગેમ્સ દાવો કરે છે કે તે મગજને સુધારશે, પણ તેના વૈજ્ઞાનિક પુરાવા ઘણીવાર મર્યાદિત હોય છે. તમે કદાચ તે ચોક્કસ ગેમમાં સારા થાઓ, પણ તેનો ફાયદો જીવનના બીજા ક્ષેત્રોમાં ટ્રાન્સફર થાય તે જરૂરી નથી. એટલે કે તે ગેમ રમવામાં માસ્ટરી આવે, પણ તેથી સામાન્ય બુદ્ધિ વધે જ એવું નથી. જો કે નવી ટેકનોલોજી જેમ કે TMS ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટિક સ્ટિમ્યુલેશન અને TDCS ટ્રાન્સક્રેનિયલ ડાયરેક્ટ કરંટ સ્ટિમ્યુલેશનનો ઉપયોગ સંશોધકો મગજની કાર્યક્ષમતા અને પ્લાસ્ટિસિટીને પ્રભાવિત કરવા માટે કરી રહ્યા છે, પણ તે હજુ પ્રાયોગિક તબક્કામાં છે.
ઓકે, તો મૂળભૂત રીતે જીવનશૈલી પર ધ્યાન આપવું વધુ મહત્વનું છે. તો આ આખી ચર્ચાને પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ જે આપણને યાદ રહે અને આપણે બીજાને પણ કહી શકીએ?
હા, મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ ખાલ ધ્યાન આપવા જેવા છે. જો ટૂંકમાં કહેવું હોય તો, મગજ સ્થિર નથી, ગતિશીલ છે. આ સૌથી પાયાની વાત છે. આપણું મગજ સતત બદલાતું રહે છે. બીજું, અનુભવ જ મગજનો શિલ્પકાર છે. આપણે જે કરીએ, વિચારીએ, અનુભવીએ, તે બધું આપણા મગજની રચનાને ઘડે છે. આ વાત આપણા ગુજરાત અને ભારતમાં કૌશલ્ય વિકાસ અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. ત્રીજું, પ્લાસ્ટિસિટી આજીવન ચાલે છે. ઉંમર કોઈ બાદ નથી. વૃદ્ધાવસ્થામાં પણ શીખવું અને બદલાવવું શક્ય છે. આ આપણા વડીલો માટે કેટલી પ્રેરણાદાયક વાત છે. ચોથું, પ્લાસ્ટિસિટી બેધારી તલવાર છે. તે શીખવા અને સાજા થવામાં મદદ કરે છે, પણ વ્યસન અને ક્રોનિક પેઇન જેવી સમસ્યાઓનું મૂળ પણ બની શકે છે. આ સમજ આપણને આ સમસ્યાઓને વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ કરી શકે છે. પાંચમું, વાપરો અથવા ગુમાવો. આ માત્ર કહેવત નથી, પણ મગજનો નિયમ છે. જે માનસિક ક્ષમતાઓનો ઉપયોગ નથી થતો, તે નબળી પડે છે. એટલે સતત શીખતા રહેવું અને માનસિક રીતે સક્રિય રહેવું જરૂરી છે. છઠ્ઠું, પુનઃપ્રાપ્તિ માટે આશા. ઈજા કે બીમારી પછી પણ મગજમાં સાજા થવાની અને પોતાની જાતને ફરી ગોઠવવાની અદ્ભુત ક્ષમતા છે. આ આરોગ્ય અને પુનર્વસન ક્ષેત્રે ખૂબ મહત્વનું છે. સાત, આપણી જવાબદારી. આપણી જીવનશૈલીની પસંદગીઓ, કસરત, ખોરાક, શિક્ષણ, ધ્યાન આપણા મગજના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. આ આપણને સશક્ત બનાવે છે કે આપણે પોતે જ આપણા મગજની સંભાળ રાખી શકીએ.
બહુ સરસ રીતે તમે આ મુદ્દાઓ રજૂ કર્યા. પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે મનમાં છપાઈ જાય, આપણે તેને કોટ તરીકે યાદ રાખી શકીએ. જેમ કે પહેલું તમે કહ્યું, એક, મગજ હાર્ડવાયર્ડ નથી પણ સોફ્ટવાયર્ડ છે, જે જીવનભર સતત બદલાતું રહે છે અને અનુકૂલન સાધતું રહે છે. મતલબ કે તે કમ્પ્યુટર જેવું ફિક્સ નથી, પણ બદલી શકાય તેવું છે, લવચિક છે.
હા, બરાબર, આ તેની લવચિકતા દર્શાવે છે. બીજો એક વિચાર છે, બે, દરેક અનુભવ મગજ પર તેની છાપ છોડી જાય છે, શાબ્દિક રીતે ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા ન્યુરલ પાથવેને ઘડે છે. એટલે કે આપણું જીવન જ આપણા મગજનું નિર્માણ કરી રહ્યું છે. પળે પળ આપણે જે કંઈ કરીએ એની અસર થાય છે.
અને પેલી બેધારી તલવારવાળી વાત, ત્રણ, ન્યુરોપ્લાસ્ટિસિટી બેધારી તલવાર છે જે પ્રણાલીઓ શીખવા અને પુનઃપ્રાપ્તિને સક્ષમ કરે છે, તે જ માનસિક વિકૃતિઓ અને ક્રોનિક પેઇનમાં પણ ફાળો આપી શકે છે. આ યાદ અપાવે છે કે આ શક્તિ તટસ્થ છે, પરિણામ સારા કે ખરાબ હોઈ શકે છે.
બરાબર. અને છેલ્લે વાપરો અથવા ગુમાવો વિશે, ચાર, વાપરો અથવા ગુમાવોનો સિદ્ધાંત પ્રેરક વાક્ય નથી પણ ન્યુરલ સ્પર્ધાનો મૂળભૂત નિયમ છે. આ ભાર મૂકે છે કે મગજમાં કાર્યક્ષમતા ટકાવી રાખવા માટે સક્રિય રહેવું અનિવાર્ય છે, એમ જ બેસી રહેવાથી કામ નહીં ચાલે.
સાચી વાત. તો આ બધી સમજણનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકીએ? સામાન્ય માણસ આમાંથી શું લઈ શકે?
ઘણી રીતે આ જ્ઞાન ખરેખર બહુ ઉપયોગી છે. દાખલા તરીકે આજીવન શિક્ષણ, ઉંમરને બાજુ પર રાખીને કંઈક નવું શીખવાનું શરૂ કરો. નવી ભાષા, કોઈ વાદ્ય, કોઈ નવો શોખ, ગાર્ડનિંગ, કંઈ પણ. જાણો કે આ માત્ર સમય પસાર કરવાનો રસ્તો નથી, પણ તમે શાબ્દિક રીતે તમારા મગજને સ્વસ્થ અને યુવાન રાખી રહ્યા છો. અભ્યાસ, જો કોઈ વિદ્યાર્થી હોય તો માત્ર વાંચવાને બદલે સક્રિય રીતે યાદ કરવાનું, એક્ટિવ રિકોલ અને સમયાંતરે પુનરાવર્તન કરવાનું, સ્પેસ્ડ રિપીટિશન કરવો જોઈએ. આ પ્લાસ્ટિસિટીનો ઉપયોગ કરીને યાદશક્તિ મજબૂત બનાવે છે. ગોખણપટ્ટી કરતાં આ વધુ અસરકારક છે. આદતો, કોઈ ખરાબ આદત છોડવી હોય કે સારી પાડવી હોય તો તેને માત્ર ઈચ્છાશક્તિની કસોટી તરીકે જોવાને બદલે મગજમાં બનેલા રસ્તા, ન્યુરલ પાથવે તરીકે જુઓ. નવી સારી આદતના રસ્તાને વારંવાર ઉપયોગ કરીને મજબૂત બનાવો અને જૂનો રસ્તો ધીમે ધીમે નબળો પડશે. ધીરજ રાખવી પડે. સ્વાસ્થ્ય, હવે આપણે જાણીએ છીએ કે કસરત અને ધ્યાન માત્ર શરીર માટે નહીં પણ સીધા મગજ માટે કેટલા ફાયદાકારક છે. તેને દિનચર્યાનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બાળ ઉછેર,
બાળકોને વિવિધ અનુભવો આપો, તેમને પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરો, તેમને રમવા દો, નવી વસ્તુઓ અજમાવા દો. આ બધું તેમના વિકાસશીલ મગજ માટે ખાતર પાણી સમાન છે. પ્રેરણા, જો કોઈ પરિચિત વ્યક્તિ ઈજા કે બીમારીમાંથી પસાર થઈ રહી હોય તો તેમને યાદ અપાવો કે પુનર્વસનના પ્રયત્નો વ્યર્થ નથી. તે ખરેખર મગજને સાજા થવામાં મદદ કરી રહ્યા છે. ધીરજ અને પ્રયત્ન જરૂરી છે.
ખૂબ સરસ. આ બધી વાતો ખરેખર વ્યવહારુ છે. આખી ચર્ચા સાંભળીને મને સૌથી વધુ પ્રભાવિત કરતી વાત એ લાગી કે પ્લાસ્ટિસિટી કેવી રીતે ફેન્ટમ લિમ્બ પેઇન કે વ્યસન જેવી નકારાત્મક બાબતો પણ સર્જી શકે છે. તે ખરેખર તટસ્થ છે અને તેના પરિણામો આપણા અનુભવો અને ક્રિયાઓ પર આધાર રાખે છે. આ વિચારવા જેવું છે.
અને મારા માટે સૌથી મૂલ્યવાન શીખ એ છે કે આપણે આપણા મગજના સ્વાસ્થ્ય અને વિકાસ માટે નિષ્ક્રિય દર્શકો નથી પણ સક્રિય ભાગીદાર છીએ. આપણી પસંદગીઓ, આપણા પ્રયત્નો, આપણી જીવનશૈલી, આ બધું મળીને આપણા મગજને અને તેથી આપણા ભવિષ્યને આકાર આપે છે. આ વિચાર ખૂબ શક્તિ આપે છે. મને લાગે છે કે પરિવર્તન આપણા હાથમાં છે.
બરાબર. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. આપણે જાણીએ છીએ કે અનુભવ અને તાલીમથી મગજ બદલી શકાય છે. ભવિષ્યમાં જેમ જેમ ટેકનોલોજી વધુ વિકસિત થશે, કદાચ આપણે મગજની ક્ષમતાઓને કૃત્રિમ રીતે વધારવા, એન્હાન્સમેન્ટ માટે પણ સક્ષમ બનીશું. ત્યારે તેની નૈતિક અને સામાજિક અસરો શું હોઈ શકે? શું આપણે એ દિશામાં જવું જોઈએ? આ એક મોટો પ્રશ્ન છે જેના પર કદાચ ભવિષ્યમાં વિચાર કરવો જરૂરી બનશે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.